أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، مولانا أبي القاسم محمد، اللهم صل على محمد وآل محمد وأجل فرجه. اہل ایمان والا سلام علیکم. اللہ تعالیٰ نو شکر અને હમદ કે આપણી આપણને હયાત આપી અને આ મુબારક મહિનો નસીબ થયો. કુરાને મજીદની રોશનીમાં આપણે એક અંબિયાઓની દુઆના બારોમાં આપણે જાણવાની કોશિશ કરી રહ્યા છીએ. આજે આપણે હઝરત નૂહ પૈગમ્બર અલૈહિસલામની દુઆ વિશે વાત કરીશું. સૂરે મોમિનની 26મી આયતમાં હઝરત નૂહ અલૈહિસલામ દુઆ કરે છે. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. કાલ રબ્બી રબ્બિન સુરની બીમા કઝબૂન. એ મારા પરવેદગાર, તેઓએ મને જુટલાવ્યું, તું મારી મદદ કર. આ દુઆનું આપણે શાને નુઝુલ જોઈએ તો હઝરત નૂહ પૈગંબર અલૈહિસલામે પોતાની કોમમાં 950 વર્ષ સુધી તબલીગ કરી, કોમને અલ્લાહની દાવત આપી, અલ્લાહની ઈબાદત કરો, તમે ભૂતની ઈબાદત ન કરો, અને એની કોમને રાત દિવસ જેટલું બની શક્યું જ ખાનગીમાં જાહેરમાં સમજાવ્યા. પણ આ લોકો સૌથી વધુ હઠેલી હઝરત નૂહની કોમ હતી. અને હઝરત નૂહ જ્યારે એને કંઈ ઇસ્લામની દાવત આપતા હતા તો પોતાની કાનમાં આંગળી નાખી દેતા હતા અને માથે કપડાં ઓઢી લેતા હતા કે જેથી આની વાત હઝરત નૂહ અલૈહિસલામની વાત સાંભળવી ન પડે. એ માટે આવી રીતે હઝરત નૂહ અલૈહિસલામે એક જ નસલને નહીં પણ નસલની નસલ, કેમકે 950 વર્ષ સુધી એની ઉંમર હતી, તો નસલોની નસલ, બાપ દાદા, દાદાના દાદા, પરદાદા, કેટલી નસલ સુધી એને તબલીગ કરી. પણ આ કોમ ઈમાન લાવી જ નહીં. છેવટે હઝરત નૂહ અલૈહિસલામ પોતે માયુસ થઈ ગયા, અલ્લાહથી નહીં પણ આ કોમથી, કોમની હરકતથી માયુસ થઈ ગયા. અને અલ્લાહ આગળ દુઆ કરે છે કે અરે અલ્લાહ. અને પછી આ કોમ હઝરત નૂહને જુટલાવતા હતા કે આ ક્યાં રસૂલ છે, આપણી જેવો માણસ છે, એને ક્યાં એની આગળ ફરિશ્તા છે, અને એને જુટલાવતા હતા, હસતા હતા, મશ્કરી કરતા હતા. એટલે હઝરત નૂહ અલૈહિસલામ ખૂબ જ નાઉમેદ થઈ ગયા. અને પછી અલ્લાહને આગળ દુઆ કરે છે કે અલ્લાહ આ લોકો મને જુટલાવે છે, તું મારી મદદ કર. તો આ હઝરત નૂહ પૈગંબર આ દુઆમાં આપણને જોવા મળે છે કે હઝરત નૂહ અલૈહિસલામની આપણને તકલીફ નજરમાં આવે છે. અને કેટલા વર્ષ તક એને તબલીગ કરી પણ એનું પરિણામ એ આવ્યું કે જેમ જેમ તબલીગ કરતા ગયા એમ એમ માણસો એને વધુ ને વધુ હેરાન કરતા ગયા. તમને ખબર છે, કોઈ પણ એક ઇન્સાનને એની ઉપર આપણે હુમલો કરવો હોય, એની ઉપર કોઈએ હુમલો કરવો હોય તો કાં તો હથિયારથી, હાથથી મારીને એને હુમલો કરે, અથવા તો એની બીજી રીતથી એ પણ હુમલો કરે, એના શરીર ઉપર નહીં પણ એના 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 માઇન્ડ ઉપર, એના એની રૂહ ઉપર એ રીતે હુમલો કરે કે એને જૂઠો સાબિત કરે. આ ઇન્સાન માટે બહુ જ એકદમ મુશ્કેલનો મરહલો હોય છે કે ત્યારે આવા સિચ્યુએશનમાં હઝરત નૂહ પોતે અલ્લાહ આગળ દુઆ કરે છે કે એ અલ્લાહ તું મારી મદદ કર. તો અલ્લાહ તાલા ફરમાવે છે કે અમે તમને ઘણી જાતનું રિસ્ક આપ્યું છે. આપણને અલ્લાહ તાલા આપણને ખાવાનું, કપડાં, ઘર, કમાણી, સવારી, ઓલાદ, વરસાદ, હિદાયત, આ બધું આપણને અલ્લાહની નહેમત આપણને મળી છે. પણ એ બધામાં સૌથી વધુ એક મોટી અલ્લાહએ આપણને નહેમત એ આપી છે, આપણને એક રિસ્ક એ આપ્યું છે કે ઇજ્જત. ઇન્સાનની ઇજ્જત, જો ઇન્સાનની ઇજ્જત જો બધું હશે પણ ઇજ્જત નહીં હોય તો એ ઇન્સાનને માટે જીવવું મુશ્કેલ હશે. એટલે તે જનાબે મરિયમ અલેહા સલામને પોતાની ઉપર બધા તોહમત રાખ્યા ત્યારે એને પોતે મરવાની તમન્ના કરી કે આની કરતાં તો મરી ગઈ હોત તો કેવું સારું હતું. તો એક વખત રસૂલે ખુદા સલ્લલ્લાહ એટલે કે ઇન્સાનની ઇજ્જત છે, એક મોમિનની ઇજ્જત એ બહુ જ જરૂરી છે, અને ઇન્સાનને માટે એ ઇજ્જત એ પોતાની જિંદગીનો તાજ છે એમ કહીએ તો પણ ચાલે. એક વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ખાને કાબાનો તવાફ કરતા હતા, ત્યાં તવાફ કરતા કરતા રસૂલે ખુદા ખાને કાબા સાથે વાતો કરવા માંડ્યા કે તું કેટલો બુલંદ છે. ખાને કાબાને કહે તારું મકામ કેટલું અઝીમ છે, પછી તારો મરતબો કેટલો બુલંદ છે. પછી કહે છે કે હું કસમ ખાઉં છું એ ખાલિકની કે જેના હાથમાં મારી જાન છે, મારી જિંદગી છે. એક મુસલમાનની ઇજ્જત, એક મુસલમાનની ઇજ્જત ખુદાએ ખુદાને ત્યાં તારી એટલે કે તમારી હુરમત, એટલે ખાનકાબાને કહે છે તમારી હુરમત કરતાં વધુ છે. એટલે એનો મતલબ એ થયો કે એક મુસલમાનની ઇજ્જત ને એની હુરમત એક અલ્લાહ તાલાને ત્યાં ખાનકાબાની હુરમત કરતાં વધુ છે. તો આ આ આ એ છે. અને પછી કહે છે કે એક પછી પોતે આગળ કહે છે કે એક મુસલમાનની ઇજ્જત વધુ છે, અને મુસલમાનના માલની, મુસલમાનના ખૂનની અને તેના બારામાં સારા વિચાર રાખવાની. એટલે કે મુસલમાનનો માલની પણ ઇજ્જત છે અને એના એના ખૂનની પણ ઇજ્જત છે, અને મુસલમાનના બારામાં સારા વિચાર કરવા જોઈએ. એટલે ખાને કાબાની તો કેટલી બધી હુરમત છે, પણ મુસલમાન ભાઈ ભાઈ જ્યારે એકબીજાને બેઇજ્જત કરે તો આનાથી વધુ ખરાબ ક્યું કામ હોઈ શકે. તો જ્યારે આપણે સૂરે નૂરમાં આપણને એક જે આખો આપણે ઉમ્મુલ મોમિનીન જનાબે આયશાના બારામાં એક જે આખો કિસ્સો મળે છે કે એમાં એના એના બારામાં એક ખરાબ અફવા ફેલાય છે, ત્યારે ત્યારે આ આયત ઉતરે છે કે જે ઇન્સાન જૂઠ સાંભળે એટલે કે ખોટું સાંભળે અને તેને આગળ ફેલાવે તે અને તે પણ તેમાં સામેલ છે, અને એનો અઝાબ, બંનેનો અઝાબ આ દુનિયામાં છે અને આખેરતમાં પણ છે. તો અહીંયા આપણને એ વાત જાણવા મળે છે કે જૂઠ બોલવું તો એનું બોલવું તો ગુના છે, પણ જૂઠને ફેલાવવું એ પણ એટલું જ ગુનેગાર છે. ફોર એક્ઝામ્પલ આપણને કોઈ કોઈ એક મેસેજ મોકલાવે વોટ્સઅપ ઉપર કે તમને ખબર છે કે ઓલા ઓલાની ઓલાની સાથે આડો સંબંધ છે. હવે આ મેસેજ આપણને આવે અને આપણે બીજા પાંચ બીજા જણને મોકલાવીને પાંચ બીજા દસ જણને મોકલાવી તો એ કદાચ આ જૂઠ હોય કે સાચું હોય, પણ આ એક મોમિન ભાઈની બે ઇજ્જતનો સવાલ છે. તો એ જૂઠને ફેલાવવું એ એક ગુનેગાર, આપણે ગુનેગાર ઠરીએ છીએ. તો કુરાન શરીફને આ અખલાકની ખૂબ જ મઝીમત કરે છે અને કહે છે કે આ તમે જ્યારે કોઈનું ખરાબ સાંભળો તો પહેલાં તો કહો અલ્લાહ અલ્લાહ આગળ પનાહ માંગો કે અલ્લાહ ખરેખર આ બહુ મોટી તોહમત છે, અલ્લાહ તો બચાવ. અને અલ્લાહ અને પછી કહે છે કે તમે આવું જ્યારે કંઈ તમારી સામે સિચ્યુએશન આવે તો હંમેશા મોમિન વિશે સારા વિચાર રાખો. એટલે કે કહેવાય છે કે જ્યારે કોઈ મોમિન વિશે તમે ખરાબ વાત સાંભળો કે કંઈ એની બેઇજ્જતીની વાત સાંભળો તો 70 ગણે 70 ચાણીએ ચાળો કે કદાચ આમ હશે, ના ખોટી વાત હશે, કદાચ આમ હશે કે આ મજબૂર હશે. એટલે એને તમે 70 રેઝો આપો કે પછી આ વાતની ઉપર તમે એને સાચા ખોટા વિશેનો વાત કરો કે વિચાર કરો. તો આ ઉપરથી સાબિત થાય છે કે જૂઠ બોલવું તો ગુના છે, પણ સાથે સાથે એને ફેલાવવું પણ ગુના છે. એટલે કોઈ પણ મોમિન ભાઈને આપણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક વખત પોતાના બધા અસહાબને બધાને ભેગા કરી અને પોતાના અસહાબ વચ્ચે કહે છે કે એવા લોકોના ટોળા ઇસ્લામ તો કબૂલ કરે છે પણ એના દિલમાં ઈમાન ઉતર્યું નથી, એ લોકો ઉપર અઝાબ છે. જ્યારે આવું કહે છે ત્યારે બધા બધા સહાબા ને થાય છે કે અલ્લાહ રસૂલે ખુદા કેમ આવું કડક વાતથી લહેજામાં વાત કરે છે. અને પછી રસૂલે ખુદા કહે છે કે તમે મુસલમાનને તકલીફ ન આપો, મતલબ એ કે જે તમે તમારા મુસલમાન ભાઈ હોય એના વિશે તમે ખરાબ વાત ફેલાવો ને, ખરાબ વાત ફેલાવો એને જિસ્માની નહીં પણ રૂહાની તમે એને તકલીફ આપો છો. પછી રસૂલે ખુદા કહે છે કે તમે તમે તમારા મુસલમાનના પર્સનલ મામલામાં તમે દખલ ના કરો, તમે એના જે મામલા પ્રિવે હોય પર્સનલ અફેર હોય એમાં તમે અંદર એની પર તમે પાછળ ના પડી જાઓ. અને તમે કંઈ સાંભળો તો એમ કહો કે અલ્લાહ તું અમને માફ કર, તું 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 જાણવા વાળો છે, તું હકીકતમાં જાણવા વાળો છે. એમ કરે આપણે તો શું થાય, કંઈક એક વાત મળશે તો સીધો ફોન ઉપાડશું, તને ખબર છે આમ છું આમ છું, અને પાછા એ જ માણસને પૂછું, મને તો જો તારી તરફ હમદર્દી છે એટલે હું તને પૂછું છું, શું છું તો તારી અરે શું વાત હતી, મને તો આવું આવું તારે વિશે સાંભળવા મળ્યું છે, આ તો ખબર છે ને કે હું તો તને ખબર છે ને મને તો તું મારે ઘર જેવી છો એટલે હું તને પૂછું, એમ એમ કરી કરી કરીને એના જખમ ઉપર મરચું મીઠું ભભરાવે અને ઉપરથી જતા બીજા ત્રણ જણને આ વાતને આપણે કહીએ. તો આ આવું ના કરો. આપણને તમને ખબર છે સૂરે ગુજરાતની આયત જ્યારે ગિબતની આયત છે કે ગિબત કરો તમારા માંસ ભાઈનું ગોશ્ત ખાવા બરાબર છે, એની આગળનું આગળની આગળનું શું છે તમને ખબર છે કે તમે બીજાના મામલામાં તમે દખલ ના કરો, જાંચ જાંચ ના કરો, બીજાના મામલાને પંચાત ના કરો તમે, એ એનો છે. તો અલ્લાહ તાલા અહીંયા આપણને બતાવે છે, અહીંયા આપણને કુરાને મજીદ તે આપણા અહીં તારી બધાએ કહે ના આપણે એના કોલ ઉપરથી આપણને જાણવા મળે છે કે જૂઠ ના બોલવું અને જૂઠને ફેલાવવું નહીં, અને કોઈ પર તોહમત હોય, કોઈ પર કોઈ કંઈ પણ જાતનું જૂઠ હોય આરોપ હોય તો એને એને પહેલાં કેટલી વખત સીતે ચાણીએ ચાળીએ અને પછી કોઈ પણ નતીજા ઉપર આવું. તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી કહે છે કે તમે બીજાના મામલામાં દખલ નહીં કરતા, અને એક જૂઠ છે ને તમને એક જૂઠ છે ને તમે એક કમરો લ્યો, એક સાંભળો લ્યો, એમાં બધી બધીને ભરો, બધી ખરાબ વાતને એમાં ભરો, અને પછી કમરાનું બાયણું બંધ કર્યો અને પછી તાળું લગાવો, અને એ તાળાની ચાવી એ જૂઠ છે. એટલે કે જૂઠ બોલવું જૂઠ ફેલાવવું એ એક અલ્લાહ તાલાની નજરમાં એક બહુ જ મોટો ગુનો છે. આવો આપણે અલ્લાહ તાલા આગળ દુઆ કરીએ કે અલ્લાહ તાલા આપણને જૂઠથી બચાવે અને આ મુબારક મહિનો છે એનાથી અલ્લાહના ગઝબથી આપણને પનાહ માંગીએ છીએ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉલ અલીમ.